વાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય મહારાજના શુભ આશીર્વાદથી વિલ્સન લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ લીલામૃત કથા પ્રસંગે સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ આપેલ પ્રવચન, જેને અમોએ પહેચાન નામથી કેસેટ 1-4 ભાગમાં પ્રકાશન કરેલ છે. પ્રકાશક કોઠારી સ્વામી શ્રી વિરક્ત સ્વરૂપદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર, સરદાર. વાલા ભક્તો, આ કેસેટ સાંભળવા માત્રથી જ આપણને મળેલ શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા છે તેની યથાર્થ ઓળખાણ થશે અને આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે તેની સંપૂર્ણ ઓળખાણ થઈ જશે. માટે આ કેસેટનું પહેચાન નામ સાર્થક થશે.
ચરિત્ર જયારે સાંભળીએ ત્યારે મનમાં એમ થાય આપણે બધા છપૈયામાં છીએ. લંડન ને ભૂલાવી દે છે એ નંદ સંતોની કલમમાં કેટલી તાકાત હશે. છપૈયા દર્શન કરવા ગયા છે કોઈ? ન ગયા હોય એ જાજો. એ ધરતી એટલી બળવાળી છે. મેં 2 વાર ગયા છીએ. 1 વાર 2 દિવસ રોકાયા હતા, બીજી વાર તો 5 દિવસ રોકાઈને 3 દિવસની ત્યાં શિબિર કરી હતી. પણ સંકલ્પ વિરામ પામી જાય. વિચાર કરો, 50 કોટી યોજન પીઠવાળ્યા પૃથ્વી, એમાં ઘનશ્યામે કોઈ સ્થાનને પસંદ ન કર્યું, છપૈયાને પસંદ કર્યું. એ સ્થાન કેટલું બધું મહાન હશે. મહારાજ જે જે પ્રગટ થયા છે એ સ્થાન ઉપર નાનું મંદિર છે, પડખે બહુ મોટું મંદિર છે. એટલે અમને સહજ એવો પ્રશ્ન ઉઠ્યો કે મંદિર મોટું તો મહારાજના પ્રાગટ્યના સ્થાન ઉપર હોવું જોઈએ. અમે ત્યાં મહંત સ્વામી પ્રશ્ન કર્યો, ત્યારે અમે એક બહુ સરસ વાત કરી કે સ્વામી, આવી જ ઘટના વર્ષો પહેલા અચ્યુતદાસ સ્વામી ભુજના આવેલા, રાતે બેઠા બેઠા માળા ફેરવતા હતા, 1:30-2 વાગ્યાનો સમય થયો. એને સંકલ્પ થયો, આ જગ્યાએ મોટું મંદિર છે પણ મહારાજનું જન્મસ્થાન આ જ હશે, બીજું હશે. આમ સંકલ્પ થયો. એ જ વખતે સ્વામીનો સંકલ્પ પૂરો કરવા માટે 2-2.5 વર્ષની માણસની ઉંમર, પગમાં ઝાંઝર પહેરેલા, કેડે કંદોરો બાંધેલો, માથા ઉપર કાળા ભમર વાળ, એમાં ફૂમકું લીધેલું, જમણા ગાલે ટીબકડી કરેલી અને કોઈ વસ્ત્ર નહીં પહેરેલું, એવા 2.5 વર્ષના મહારાજ રૂમઝુમ રૂમઝુમ કરતા ત્યાં આવ્યા, હાથમાં હોટી. અને સ્વામિનારાયણ કહે, સ્વામી શું સંકલ્પ કરો છો? તમારે મારું જન્મસ્થાન જોવું છે ને, હાલો હું તમને દેખાડું. એમ કરતા સ્વામીનું કાંડું પકડી, આંગળી પકડીને આગળ વધ્યા. લાકડીને ઠપકારતા જાય, આગળ વધતા જાય અને અત્યારે જ્યાં નાનું મંદિર છે એ જગ્યાએ લઈ ગયા. અને પછી કીધું, સ્વામી આ મારું જન્મસ્થાન છે, અહીં હું પ્રગટ થયો છું. સ્વામી તમે એક કામ કરો, કાલે સવારે તમે બધાને કહેજો કે આ મારું જન્મસ્થાન છે. સ્વામી કહે, પણ હું કહીશ તો લોકો માનશે નહીં, આ આ મોટી તકલીફ ને પાછી હું કહીશ પણ લોકો માનશે નહીં. મહિમા વસ્તુ એવી છે, અમુક વસ્તુની હા ન પડે. પૂર્વે ભુજમાં અચ્યુતદાસ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરેલો, નિરાવરણ સ્થિતિવાળા બ્રાહ્મણોની 84 કરાવી. બ્રાહ્મણો જમવા માટે આવ્યા પણ હઠ પકડી, એક સભા મંડપમાં અમને ભેગા જમવા બેસાડો, અમારા સ્ત્રીઓને પુરુષોને તો જમવા દઈએ, તો જમીએ ને તો ન જમીએ, ભેગા બેહારો અવળાયો. માણે કે અવળાય નો પાર છે, મફત લાડવા ખવડાવે તો કે ભેગા બેહારો જમીએ. એટલે બીજા ત્રીજા સંતો ભક્તોએ કીધું કે સ્વામી આવા લોકો હું કામ જમાડો છે. ત્યારે સ્વામી શું જવાબ આપ્યો ખબર છે? સ્વામી કે ભાઈ હું જાણું છું કે આ માંડવીના ભગતનું નામ દીધું સ્વામી, આ માંડવીના એક ભગતને જમાડું ને કે તો અનંત કોટી બ્રહ્માંડના બ્રાહ્મણોને જમાડું એના કરતા જાજુ પુણ્ય થાય એમ છે. પ્રગટનો મહિમા તમે જો, અનંત કોટી બ્રહ્માંડના બ્રાહ્મણોને જમાડું અને એ ભગતને એકને જમાડું તેનું જાજુ પુણ્ય થાય એમ છે, પણ લોક લાજ રાખવી પડે એટલે બ્રાહ્મણ જમાડી શકો. જયરામ બદલજો, માંડવીના જયરામ એકને જમાડું સ્વામી કે તો અનંત કોટી બ્રહ્માંડના બ્રાહ્મણોને જમાડો એના કરતા જાજુ પુણ્ય થાય, કારણ કે પ્રગટનો ભગત છે. ગળા હેઠે નહીં ઉતરે લગભગ, તો જો કોળીઓ ઉતરી જાય અને પચી જાય, કોળીઓ ગળા હેઠે ઉતરી જાય જો પચી જાય તો જીવ એની વાતને એટલો બળ્યો થાય. કોક કોકને ઉતરશે, કોક કોકને ગળે હલવા હે, કોક કોક તો મોઢામાં જ નહીં મૂકે. આવા દે આવી જ કે વાતો થાય છે. પ્રગટની વાત અલગ છે. ભક્તો સ્વામીને કહે, સ્વામી આ મારું જન્મસ્થાન છે, પણ સ્વામી કે મારું માનશે નહીં લોકો. તો સ્વામીને કહે, સ્વામી એક કામ કરો, આપણે તમે બેઠા હતા ને ત્યાંથી અહીંયા સુધી આવ્યો ને ત્યાં સુધી હું હાલ્યો છું ને એની પગલીઓ પડીશ કંકુની કે. અને સ્વામી અત્યારે આ મંદિરના વંડામાં 2-3 વર્ષનો છોકરો કોઈ છે જ નહીં, મારી કંકુની પગલીઓ પાડશે એટલે લોકો આ પાડશે. અને સ્વામી અહીંયા મંદિર બનાવીને મારું સ્વરૂપ પધરાવજો. અને પછી બધાને બીજે દિવસે કીધું અને પગલું જોઈ બધા હા પાડી. પછી બીજું મંદિર, એક તો બની ગયું હતું મોટું, બીજું મંદિર ત્યાં બનાવ્યું અને ત્યાં બાળ પ્રભુ ઘનશ્યામને પધરાવ્યા છે. કેટલા એક એક અદભુત ચરિત્રો મહારાજને, એક એક ચરિત્રો કેટલા અદભુત છે. આ ચરિત્રને જો હા પડી જાય ને તો માયાની તાકાત નથી અંદર પ્રવેશ કરી શકે, હૃદયમાં માયા પ્રવેશ કરવા ન પામે. પણ મહિમાએ સહિત, સમજાય, મહિમાએ સહિત એ ચરિત્રને હૃદયમાં હા પડે તો, નતર કાલિદત્તની ભેગો જ રહેતો જ લો, ક્યાં રહેતો હતો? કાલિદત્ત ભેગો રહેતો હતો પણ ઘનશ્યામને ભજવા માટે મહેનત ન કરી, પણ મારવાની મહેનત કરી. ઘણી ફેરી ભેગા રહ્યા પછી પણ મહિમા નો સમજાય. હારે રહ્યો અને સમજો એ તો બહુ સારી વાત છે, નહીં તો હારે રહે પણ કેવી રીતે ખબર છે? ખાટલા માકડ રહેતા હોય ને એ માણસ હારે જ રહે, પણ કામ શું કરે? એમ ભેગો રહ્યો હોય પણ લોહી પીવા. પણ મન કર્મે વચને જો સંગ કર્યો હોય, સમય વાતમ લખ્યું, મન કર્મે જો સંગ કરે મન કર્મ વચને તો માણસના અંગ ફરી જાય, અંગ ફરી જાય, અંગ ફરી જાય. કોટી કલ્પે ધામમાં ન જાય એવો હોય પણ જો હા પડી જાય તો આને જન્મે ધામમાં જાય. આ મહારાજજી ઓળખવા એ કોઈ નાની સૂની વાત નથી, થોડા પુણ્ય કાંઈ ઓળખાતા નથી. ભક્તિ માતા મહારાજ શું કીધું? હું છું અવતારનો અવતારી, બીજા બધા પરતંત્ર છું, એક સ્વતંત્ર છું. બોલ્યા કે ન બોલ્યા? હું એક સ્વતંત્ર છું. અને હે માતાજી તમે પૂર્વે
બીજા અવતારનું બહુ ભજન કર્યું છે એના ફળરૂપે આજ તમને પ્રગટનો મેળાપ થયો છે. પ્રગટ તમારા પુત્ર બની આવ્યા છે. કેટલી મોટી વાત. અને ક્યારેક ક્યારેક ભગવાન જ્યારે પ્રગટ થાય ને ત્યારે હાવ સામાન્ય બાબતમાં પણ પરમાત્માને મેળાપ થઈ જાય. વિના દાખલે પણ જીવને ભગવાન મળી જાય. અને ઘણી ફેરી ઘણો બધો દાખલો કરે, જોકે દાખલા તો મળતા જ નથી. એક વાત તો બહુ સ્પષ્ટ સમજવી, કેવળ દાખલાના અહંકારે કોઈ રહે તો ભગવાન મળે એ વાત ખોટી. તમને ખબર ન હોય, ઇન્ડિયામાં 5 વર્ષ પહેલા એક જણાએ 274 ઉપવાસ કર્યા. કેટલા? 274 ઉપવાસ મુંબઈમાં ભગવાન થવા હતું. ઈ કોણ તમે સમજી ગયા છો? જે લોકો એમ કહે છે કર્મને ખપાવી નાખીએ તો આપણે ખુદ ભગવાન થઈ જઈએ. કર્મ ખપાવવા હાટું 274 ઉપવાસ કર્યા, તમે કલ્પના કરો તો એને ઘનશ્યામ મળે ન મળે? શું કામ ન મળે? આશરો ને સ્વીકાર્યો. આનો આશરો ને સ્વીકાર્યો. જેવો જાતે તૂટી જાય એટલી મહેનત કરે તો કશું મળે નહીં. એકવાર પરમાત્માનું શરણાગત બની જાય અને પરમાત્મા જેવા છે એવા સમજીને પછી જેટલું કરે એ બધાનું ફળ મળે. શરણાગત પણ છે ને એકડો છે. એકડો કર્યા પછી જેટલા મીંડા કરે એની કિંમત થાય. એકડો કર્યા પછી એક મીંડું કરે તો 10 થઈ જાય, બીજો એક કરે તો 100 થઈ, ત્રીજો એક કરે તો અનેક ગણું વધતું જાય. હો અનેક ગણું વધતું જાય. પણ એકડો કરે, નિષ્ઠા પેલી પક્વ કરે, મહારાજને પેલા સમજે જેવા છે, અને પછી જે જે દાખલો કરે એનું અનેક ગણું ફળ જીવને મળે છે. અને એ ફળના સ્વરૂપે પરમાત્માનો પ્રગટ મેળાપ થાય છે. બાકી એકલા સાધને કરીને કોઈ એમ માની લે કે હું ભગવાનને રાજી કરી દઉં તો એ તો દિશા ભૂલ્યો છે. સાધનથી ભગવાન જો મળી જાય ને તો ભગવાનનું માપ નીકળી જાય, એની કિંમત થઈ જાય કે આટલા સાધન કરે એટલે ભગવાન મળે. કિંમત હોય ને, ભલે ગમે તે વસ્તુ ગમે એટલી કિંમતી હોય પણ એની કિંમત હોય. અને 1000 પાઉન્ડ, અને 5000 પાઉન્ડ, કોઈ 10000 પાઉન્ડ આપે એટલે મળી જાય. એમ પુરુષોત્તમ નારાયણની કિંમત થઈ જાય જો કેવળ સાધનથી મળે તો. પણ કેવળ સાધનથી મળતા નથી. જીવ એનો શરણાગત બને અને પછી દાખલો કરે તો પરમાત્મા એ જીવને તુરંત મળે છે. એ મહારાજે પ્રથમના 33મા વચનામૃતમાં કીધું. મહારાજ કે કલ્યાણ અનેકવિધ સાધનો છે, એમાંથી એક જ સાધન એવું કયું છે કે જે સાધન પ્રગટ પરમાત્માને મેળવી આપે? મહારાજ કે દ્રઢ આશરો. એક દ્રઢ આશરો હોય તો એને મળી આવે. પણ મહારાજ કે જીવને જેવો પરોક્ષનો મહિમા છે એવો પ્રત્યક્ષનો નથી મળ્યો. બસ આ જ મોકાણી છે. પરોક્ષનો જેવો મહિમા છે એવો પ્રત્યક્ષનો જે સમજાય જાય તો કામ થઈ જાય એમ મહારાજ મધ્યના 21મા વચનામૃતમાં બોલ્યા છે, અંત્યના 2 વચનામૃતમાં બોલ્યા છે કે પરોક્ષનો જેવો મહિમા એવો પ્રત્યક્ષનો સમજાય જાય તો કામ થઈ જાય. એકવાર મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, બધા સંતો બેઠા હતા. એમાં મહારાજે સંતોના વખાણ કર્યા અને બ્રહ્માનંદ સ્વામી આદિકને કે સંતો તમારી મહાનતા મુખે ગવાય એવી નથી, તમે તો નારદ સુખ સનકાદિક જેવા છો. સ્વામી કે મહારાજ રાખો હુકામ ગાળી દો છો કે? બ્રહ્માનંદ સ્વામી આવું બોલ્યા, મહારાજ રાખો હુકામ ગાળી દો છો? મહારાજ કે અમે તમને ગાળી દઈએ છીએ, તમારા વખાણ કરીએ છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ વખાણ કરો છો કે ગાળી દો છો? તમે એમ કહો તમે નારદ જેવા છો, સનકાદિક જેવા છો. તો મહારાજ નારદનું તો કામે મોઢું માકડાનું કર્યું હતું ને. મહારાજ નારદનું કામે મોઢું માકડાનું કર્યું હતું, અમારું કેદાડ માકડાનું થયું. અને સનકાદિકને મહારાજ એક સ્વાગતનો થયું તે અહંકાર આવ્યો, ક્રોધ ઉપજ્યો. તમને કેદાડ ક્રોધ ઉપજ્યો મહારાજ? લુખા ગોળા ખાધા, લોકોએ માર માર્યા, એક શબ્દ નથી બોલ્યા. અને મહારાજ કામનો હતો આ દેહ ધારણ કર્યા પછી કોઈ દી સંકલ્પ નથી થયો. અને મહારાજ તમે એમ કહો તમે નારદ સનકાદિક જેવા છો? મહારાજ સામે હાથ જોડી દેતા, સ્વામી વાત સાચી છે તમારી, પણ આ દુનિયામાં બધા કરતા મોટા ઈ છે, બીજી ઉપમા દેવા કાંઈ નથી. એટલે કોની ઉપમા આપી? એટલે તમારી એને ઉપમા આપી દે. લો સમજાય છે પ્રગટનો મહિમા. હે, એકવાર કીર્તન બોલાતો દાદા દરબારમાં, સુખની સીમા રે વ્રજના વાસી માણે, આ કીર્તન જયારે બોલાણું ને તો લાડુબા અને જીવબા મહારાજ ને કે ઓહો મહારાજ, એ વ્રજવાસીઓની સાથે ભગવાન રાસરીમાં આમ કર્યું તેમ કર્યું, કેવો એને સુખ આપ્યું, કેવા એ સુખિયા થયા. ત્યારે મહારાજનું મોઢું સાંભળ્યું થઈ ગયું. લાડુબાન જીવબાઈ કે મહારાજ કેમ સાંભળવું થઈ ગયું? મહારાજ કે સાંભળો ન થઈ જાય, તમને એનો મહિમા સમજાણો. તમને જે મળ્યા છે એના તો એને દર્શને નિથ્યા, અને તમને એનો મહિમા, એના ને દર્શને નિથ્યા તમને જે મળ્યા છે. અને લાડુબાન જીવબાઈ હાથ જોડી દીધા, મહારાજ માફ કરો, ભૂલા પડ્યા, વાત સમજ્યામાં ન આવી. સમજ્યા સમજણ નહીં આવે એને બધાને એક દાડો હાથ જોડી દેવા પડશે, હા હા માફ કરો, વાત સમજ્યામાં ન આવી. અને આ ફેરી જેને સમજાઈ જશે એને કામ થઈ જશે. ભુદ્રાનંદ સ્વામી હતા, ભુદ્રાનંદ સ્વામી અમદાવાદમાં પોતાને 60 શિષ્યો હતા. એક દાડો અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે છે, બાપજી આપ મને રજા આપો ને તો વડતાલ મારે જવું છે. મહારાજશ્રી કીધું, શું કામ? તો કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા. મહારાજશ્રી કહે, પણ સ્વામી તમારી મુટત ક્યાં ઓછે છે? ત્યારે ભુદ્રાનંદ સ્વામી કહે, બાપજી જે વાત ગોપાળાનંદ સ્વામી સમજ્યા છે એમાંની 100મા ભાગની વાત હું જે સમજ્યો નથી. કે મોટો સદગુરુ થયો છું, કે શિષ્ય ઘણા બધા છે, પણ વાત સમજ્યા નથી આવી. જેવા છે એવા મહારાજ તો સ્વામી જાણે છે, માટે કૃપા કરીને રજા આપો. મહારાજશ્રી રાજી થઈને રજા આપી. તે 59 શિષ્યનો ત્યાગ કરી દીધો, એક શિષ્યને લઈ જોડતો લાવી પડે ને, અને વડતાલ આવ્યા, સ્વામીનો સમાગમ કર્યો. અને 6 મહિના સ્વામીની સાથે રહ્યા ત્યારે બે હાથ જોડીને કહે, સ્વામી જો તમારો સમાગમ ન કર્યો હોત તો મહારાજની ભેગો રહ્યા પછી પણ મહારાજને સમજી ન થઈ ગયો હોત. કે સ્વામી તમારી હારે રહ્યો ત્યારે ખબર પડી મહારાજ કેવા છે. જીવને એમ દાસત્વ પણ લાવીને સમજવું બહુ કઠણ પડે. એકવાર મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, પર્વતભાઈ આવ્યા, મહારાજની વિનંતી કરી, મહારાજ અગતરામાં સંતોન મોકલો. ને કે મહારાજ પણ હારી પડી સંતોન મોકલજો, મોટા મોટા મોકલજો. મહારાજ કે ભલે. અને મહારાજ 70 સંતોને અગતરા જવાની આજ્ઞા કરી. એમાં ભાઈ રામદાસજી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા સંતોને મોકલ્યા. પણ એમાં મહારાજે મંડળધારી ગોપાળાનંદ સ્વામી કર્યા, મંડળધારી ગોપાળાનંદ સ્વામી કર્યા. ત્યારે ભાઈ રામદાસજી એટલે રામાનંદ સ્વામીના દીક્ષિત અને મહારાજના મોટા ગુરુભાઈ, મહારાજ કે મહારાજ આ થોડું ખોટું થયું નથી લાગતું? કે આટલા બધા મોટા મોટા સદગુરુ છે ને તમે આ ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને મોકલી કરીને અગતરાય મોકલો છો. મહારાજ એને તે દીક્ષા લીધી ને 12 મહિને થયા છે, કે 12 મહિને થયા છે ને તમે એને તમે મંડળધારી બનાવીને મોકલો છો, તો મહારાજ ખોટું નથી થતું? મહારાજ કે સ્વામી આજ કદાચ ખોટું થતું છે, પણ સાચું થાય ને ન્યા ખબર પડશે. કે તમે જાઓ, તમે તારે વાંધો નહીં, કે હુકામ મોકલીએ છીએ એ તો ત્યાં ખબર પડશે. અને પછી અગતરાય આવ્યા, 1 મહિનો રોકાણ. અને મંડળધારી ગોપાળાનંદ સ્વામી એટલે વાતો એ કરે, ઓલા બધા સાંભળે, અને હકીકત ક્યાંય ત્યારે ખબર પડે ને. ગોપાળાનંદ સ્વામી 1 મહિના સુધી મહારાજની સર્વોપરી જયારે વાતો કરી, એક દાડો રામદાસજી ભાઈ ગોપાળાનંદ સ્વામી એકલા હતા ન્યાય ગયા. અને મહારાજના મોટા ગુરુભાઈ હોવા છતાંય સ્વામીને પગે લાગીને કહે, સ્વામી તમને જો મહારાજે મારી ભેળા ન મોકલ્યા હોત ને તો મને ખબર ન પડત મહારાજ કેવા હતા. કે સ્વામી તમે મારી ભૂલ કઢાવી અને મહારાજ આજ ઓળખાવ્યા, અમે તેમ માનતા, તમે નાનું છોકરું છો તો તમને કેટલી ખબર હશે, પણ સ્વામી તમારું તળિયું આવે એમ નથી. તમે મળ્યા તે મહારાજ સમજાણા, મહારાજ સમજવા એ કઈ જીવતી વાત નથી. માળા ફેરવી જણાય બરાબર સમજો, માળા ફેરવી જણાય, દંડવટ કરી જણાય, પ્રદિક્ષિણા ફરી જણાય, પણ સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા સમજી જણાય એ બહુ જ મોટી વાત છે. આ કથાનો સાર જ એટલો છે કે જેવા છે એવા મહારાજને સમજીએ ને પછી મહારાજની આજ્ઞા મંડીએ, એમ પછી આજ્ઞા મંડીએ એનું અનેક ગણું ફળ થાય. એનું અનેક ગણું ફળ થાય. એક વાર મહારાજ સમજાય ને પછી ભજન કરે તો એક વાર સ્વામિનારાયણ નું નામ લે તો કરોડ નામ લીધા એટલું ફળ મળે, પણ એ મહિમા સમજીને થાય તો, અને મહિમા સમજીને થાય ને એની જ મોજ આવે. આપણી પડખ્યા પ્રેસિડેન્ટ બેઠો હોય પણ ખબર ન હોય પ્રેસિડેન્ટ છે, ત્યાં સુધી એનો કેફ છે નો કઈ હોય, જરાક પગે અડી જાય ને તો આમ ઊંચા કર્યું સોરી કે હરખા થઈ આપણે, શું કામ? એ પ્રેસિડેન્ટ છે, આપણને ખબર નથી કે ઇંગ્લેન્ડ નો પ્રેસિડેન્ટ છે, પણ ખબર પડી જાય તો આ પ્રેસિડેન્ટ છે. હોય તો એનો એનું સફેદ પેન્ટ, એનો કાળો કોટ, બધું એમને હોય, આમ ફેર પડે કે નહીં કઈ, કે એમને એમ જ બોલો આમ જરા કડી ગયો તો આમ આમ આપણે સામો ઘુસ્ત મારી દઈ, હામેથી ઓલો અડ્યો હોય ને તોય હામે જ કહી દી સોરી એમ, ઓલો અડ્યો હોય તો હું કામ ખબર પડી ગયા પ્રેસિડેન્ટ છે. બસ આટલું જ સમજવાનું છે, ભલા તો છે પણ સમજાઈ જાય તો કામ થઈ જાય, અને નહીં સમજાય તો ખોટનો પાર નહીં રહે, કારણ કે દાખલો એનો નહીં કઈ મળે ને એમ સમજાય, માણા થાકી કાઢે જાય ખબર તમને, મહેનત કરે વળતર મળે ને તો માણસને કોઈ દી થાક ન લાગે, ખબર તે હા સુધી સર્વિસ કરે અને 100 પાઉન્ડ નો પગાર હોય ને થાક લાગે, એ 8 કલાક નો એટલે 10 કલાક ભરી દેવું એમ કે 25 પાઉન્ડ વધારે આપીશ તો ન કરી દે, ભરી દે કે ન ભરી દે, પણ 10 કલાક સુધી મહેનત કરે ને 3 પાઉન્ડ આપે તો થાકી જવાય કે ન થાકી જવાય, તો મહેનત કરી એટલે થાક્યા, શું કામ થાક્યા, વળતર ન મળ્યું એટલે થાક લાગ્યો, સમજાય, વળતર ન મળ્યું એટલે થાક લાગ્યો. એમ ભગવાન સ્વામિનારાયણને સમજાય વિના ગમે દાખલો કરશે એક વાર થાકી જાવ એમ. અને એક વાત યાદ રાખજો, મહારાજ નિષ્ઠા કર્યા વિના માણસ દાખલો કરી કરીને થાકી જાય તો દોષ ટળે એમ નથી. એ તો જે દાડે મહારાજ નિષ્ઠા સમજાય અને પછી દાખલો કરે ને ત્યારે દોષ ટળે. મહારાજ ખુદ બોલે તમારા ટાળે એમ કામાદિક નહીં ટળે. મહારાજ કે જે દાડે અમારી નિષ્ઠા દ્રઢ થશે તે દાડે 25 માંથી પ્રીતિ તોડવી નહીં પડે, તૂટી જાહે એમ મધ્યના 13માં કીધું. લો માટે ભગવાનના ભક્તો આ નિષ્ઠા એવી દ્રઢ કરજો, એવી દ્રઢ કરજો એમ. ખુદ મહારાજ સમજાવવા નિષ્ઠા કોને કહેવાય ખબર, ખુદ મહારાજ સમજાવે કે તમે ભૂલા પડ્યા છો તો મહારાજને કેવું, મહારાજ ભૂલો તો ભૂલો પણ જે માર્ગે હાલ્યો છે ત્યાંથી પાછો વળવા માંગતો નથી. તમે ગામ ગામના વસ્તારાઓની વાત તો સાંભળો, ગામમાં કથા બેઠેલી અને તે દાડે તો સત્સંગીનું હતું ને ભાગવતની કથા, અને ભગત સાંભળવા ગયા, બગાવસો આવે છીક આવે તો વચ્ચે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલે, એટલે બીજા આજુબાજુ હરિભક્ત બેઠે નહીં કે હું મીંડ્યો છે કે આ બધાને વિક્ષેપ કરશો, ત્યારે ભગત કે વિક્ષેપ ક્યાં કરું, આ માણ ભેગા થયા બધા, કોક જો સ્વામિનારાયણ નામ સાંભળી જાય તેનો બેડો પાર થઈ જાય એટલે બોલું છે કે રોલા બધા કે તું એમ કેમ કેસ કે હું આના કરતા મહારાજ મોટા છે કે કૃષ્ણ કરતા મોટા, સાંભળ કે મહારાજ ખુદ આપણને બોલાને કીધું તો અમે નારદ શંકાદેવ જેવા છે એના કરતા મોટા સમજવાની અમને, અને જો સમજો તો વચનદ્રોહી ગુરુદ્રોહી છો. વસ્તા રાવળ કે એ તો મહારાજ આપણને ભ્રમાવતા હતા, આપણી પરીક્ષા લેતા હતા, પણ ઓલા કોઈને હા ન પડી. ઓલા બધા કે હવે પછી જો સ્વામિનારાયણ નામ બોલ્યો ને તો અમને અમે તને મંદિરમાં નહીં આવવા દી, નાચ બારો મૂકશું. વસ્તા રાવળ કઈ બોલ્યા નહી અને છીક આવી અને સ્વામિનારાયણ બોલાઈ ગયો. માણસ પેટમાં ઓલું થયું ને ભરાણ ઓલો ભરાવો થયો ને ઉલટી રોકાય કે મોડાડો હાથ ધરે ને તોય ન રોકાય. હવે પેટમાં ભરાયેલું જો મોડાડો હાથ ધરે ન રોકાય તો જીવમાં ભરાઈ ગયેલું કેમ રોકાય કહોજી. બોલાઈ ગયું સ્વામિનારાયણ અને ઓલા બધા કીધા નાચ બારા મૂક્યા ભગત. અને પછી તો ભગત કે નાચ દ્વારો મૂક્યો પણ મંદિરે તો આવવું પડશે, મારે મંદિરે આવી ના નહીં રહેવાય, મંદિરે જાય એટલે અંદર ગરવા ન દે ને તો એના ગેટ ઉપર બેસે, ન્યા બેઠો બેઠો દર્શન કરે, બધાના ભગતના જૂતા હોય ને એ બધા હરખા કરે. એમ કરતા કરતા 6 મહિના થયા ને મહારાજ આવ્યા ગાફ ગામમાં. અને પછી ઓલા બધાએ કીધું ખબરદાર મારે ની પાસે ગયો છો તો વચનદ્રોહી છો અને ગુરુદ્રોહી છો, પાસે ન જવા દે ભગત બિચારા. છેલ્લે દિવસે મહારાજ જયારે ત્યાંથી જવાની તૈયારી કરી ને ત્યારે મહારાજ કહેલો વસ્તો રાવળ ક્યાં વખતે પાસે નથી આવતો, અને ઓલિયાને મોકો જોતો ગડગડતી મૂક્યો મારે પાસે પહોંચી ગયા. મહારાજ કે વસ્તા કેમ પાસે નહોતો આવતો, તો બધા કે મારે શેનો પાસે આવે કે તમારો દ્રોહ કર્યો છે. મારે કે હું દ્રોહ કર્યો છું? તો કે મહારાજ તમે કીધું અમને નારદ સનકાદિક કરતા મોટા ન કે ના, તો એમ કે મહારાજ તો સર્વોપરી છે, સર્વ અવતાર ના અવતારી છે, સર્વ કારણ ના કે આવી મોટી મોટી વાતો કરે છે. મારે તે કાઢ્યો ના જ બારો. મહારાજ કે બરાબર એમ જ કરવું જોઈએ કે? મહારાજ એવા રમાડે. મારે કે બરાબર એમ જ કરવું જોઈએ. પછી વસ્તા રાવણ ને પાસે બોલે કે આમ કેમ કેતો હતો? એમ તો નિત કીધું અમને નારદ સનકાદિક જેવા કેવા. મહારાજ કે મારા છો ને કેમ કહું કે જેવા છો એવા કીધા. મારે કે કેવા છીએ? મારે જેવા હું કઉ છે એવા છો? ભાષા એવી સરસ. મારે હું જેવા કઉ છું એવા છો? તમે તો સર્વોપરી છો, સર્વ અવતાર ના અવતારી છો. મારે કે ખબરદાર અમને આવું કીધું છે તો. મહારાજ કે મહારાજ પણ એમ હવે બીજું નહીં થાય. મહારાજ કે અમને એવા કેમ કે? શેને આધારે કે છો? મહારાજ કે મહારાજ તમારા ચરિત્ર જોઈને કહું છું ને તમારો પાવર જોઈને કહું છું કે મહારાજ તમે કોઈકને લાકડી આપો ને ઠેબુ ઉડાડે ને સમાધિ થાય. મહારાજ પૂર્વ અવતારે કોને પોતે સમાધિ કરાવી? મહારાજ એક તો કહો. અને તમે તમારી લાકડીનું ઠેબુ ઉડે ને સમાધિ થાય મહારાજ, અને તમે સમાધિ કરાવો અને પોતાના પોતપોતાના ઇષ્ટદેવના બધાના દર્શન કરાવો, અને મહારાજ તમારો આશ્રિત દેહ મૂકે ત્યારે ધામમાં તેમ પોતે તેડવા આવું. કોને કર્યું છે મહારાજ? માટે તમે સર્વોપરી છો. મહારાજ બહુ કીધું આમ તેમ. પણ વસ્તા રાવળ જયારે એકના બે ન થયા, મહારાજ માણકી ઉપર બેઠા ત્યાંથી મહારાજ જે મારી સ્લાંગ સીધા વસ્તા રાવળની પાસે, અને ઉપરા ઉપર મહારાજ વસ્તા રાવળને સાત વાર ભેટ્યા. અને મહારાજ કે ઉપાસક હોય તો આવા અમારા પાડ્યા પણ પીડ્યા. પછી મહારાજ કે સાંભળો અક્ષરધામમાં જવા ને તો આમ સમજો તો અક્ષરધામના દરવાજા ખુલ્લા થાય. આ જરાક અમે કીધું ઢીલું તે દા પાડી દીધી. અમે નારદ સનકાદિક જેવાય નથી, અમે બીજા અવતાર જેવાય નથી, અમે તો સર્વ અવતાર ના અવતારે સર્વોપરી સર્વ કારણ ના કારણ છીએ, અને તમારા કારણને ટાળવા માટે બ્રહ્માંડમાં આવ્યા છીએ. આજ પછી આમ સમજશો તો તમારો અમારો મેળાપ રહેશે, અને આમ નહીં સમજો તમારે અમારે મેળાપ રહે નહીં. પછી ઓલે બધા સમજે લો આમ છે. ઈ મહારાજના ચરિત્ર આપણે ગાઈ છે, સાંભળી છે, પણ આમ સમજીને જો ગાઈ સાંભળીએ તો એની મોજ કઈક જુદી હોય. માટે જેટલા દિવસ સાંભળો એટલા દિવસ આમ સમજીને સાંભળશો તો એની મોજ કાંઈક જુદી હશે, એ ફુવારા કાંઈક જુદા હશે, એ આનંદ કાંઈક જુદો હશે. એ આનંદ કેવો હોય એને માટે કોઈ શબ્દો હોતા નથી. માટે વાલા ભક્તો આમ સમજીને કથાને સાંભળજો.
મૂંગાના મોઢામાં કોઈ ગોળનો ગાંગડો આપે અને પછી મૂંગાને એમ કંઈક બતાવે કેવો ગળ્યો છે, મૂંગો શું કહે? એના ગળપણને કેમ કહી શકે? એમાં પુરુષોત્તમ નારાયણની મોટપ, ક્યારેક ક્યારેક મનમાં એમ થાય કે આપણે કોણ જાણે કેટલાય પુણ્ય કર્યા હશે, શું સાધનાઓ કરી હશે. જે વાત ભૂમા પુરુષ કહેવા આવ્યા એ આપણને સમજાઈ ગઈ. ભૂમા પુરુષે ધર્મદેવનમાં ભક્તિને કહ્યું, આ તમારા પુત્ર અક્ષરધામના અધિપતિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એ વાતને આપણને સાવ હા પડી ગઈ. એકાની શંકા નથી. અને ક્યારેક ક્યારેક આ વાત કોકને નથી સમજાતી ત્યારે એના ઉપર દયા આવી જાય. કહો હો, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, નાને મનુષ્ય દેહ મળ્યો પણ બિચારાને વાત સમજાણી નહીં, હા ન પડી. આણે પુણ્ય તો કર્યા છે એટલે સ્વામિનારાયણ નામ લેતો તો થયો, પણ વચ્ચે હું કોણ જાણીને ભૂલ કરી છે કે જેના કારણે એને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીપણાની હા નથી પડતી. બળભાગ્ય આત્મા હોય એને હા પડે, કેટલી અદભુત વાત. એકવાર બ્રહ્માનંદ સ્વામી ભુજમાં કેરા ગામ ગયેલા અને ત્યાંથી નારાયણ પર જતા હતા. અને રસ્તામાં કેરા ગામના પટેલ, નામ તો ભૂલી ગયો, શું નામ નહીં, કોઈ પટેલ હતા, ગોવા પટેલ, એ હળ હાંકતા હતા અને બ્રહ્માનંદ સ્વામીને જોયા એટલે મનમાં એમ થયું કે આ સાધુ કઈ બાજુ જાય છે, સ્વામીને જતા જયારે જોયા છે એને ખબર પડી કે આ તો નારાયણપુર બાજુ ગયા, હરિભગત નહીં પણ પોતે મુમુક્ષુ. સંતોને જોઈને બહુ હેત ઉપજ્યું એટલે મનમાં એમ થયું મારે આ સ્વામીના દર્શન કરવા જવું, અને બળદને ઘેરે બાંધી નારાયણપુર પહોંચી ગયા. સ્વામી દિલ્હીના ખાનામાં 5-7 મુમુક્ષ એની પાસે બેસીને સત્સંગ કરતા હતા. ત્યાં જઈને પગે લાગીને બેઠા અને 1.5 કલાક સુધી સત્સંગની વાતો ચાલી. અને પછી બધા જયારે જતા રહ્યા ભગત એમને બેઠા રહ્યા પટેલ. એટલે સ્વામીએ પ્રશ્ન કર્યો, તમારે નીચે જવું? ત્યારે સ્વામીને એને હામો પ્રશ્ન કર્યો કે સ્વામી, તમે વારંવાર એવું કહેતા હતા કે જીવાત્માને આત્યંતિક કલ્યાણ ન થાય ત્યાં સુધી કાચું રહે, અને ભગવાન સ્વામિનારાયણને ઓળખે તો જ આત્યંતિક કલ્યાણ થાય. તે સ્વામી, સ્વામિનારાયણને ઓળખ્યા વિના શું આત્યંતિક કલ્યાણ ન થાય?